मोक्षमार्गस्मेतारं भेतारं कर्मभूवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे।
दस लक्षण महापर्वनाम मांगलिक दिवसोमां आज पांचमो दिवस उत्तम शौच धर्मनो दिवस है। पांच भावना स्वरूपनी चर्चा करी रहा छे अपने मंगलाचरण से पंचित पंचम घतय पंचम पंचम भावं स्मरन्ति विद्वांसः संचित पंचाचारां किंचन भाव प्रपंच परिहीणा आत्माना एटले जीवना पांच असाधारण भाव से औपशमिक क्षायिक क्षायोपशमिक औदयिक अने पारिणामिक एमा कर्मोना उपशम साथे संबंध राखवा वाळो आत्मानो जे भाव छे एने औपशमिक भाव कहे छे। क्षय साथे संबंध राखवा वाळा आत्माना भावने क्षायिक भाव कहे छे। क्षयोपशम साथे संबंध राखवा वाळा आत्माना भावने क्षायोपशमिक भाव कहे छे अने कर्मोना उदय साथे संबंध राखवा वाळा आत्माना भावने औदयिक भाव कहे छे। હવે આજે પાંચ ઔદયિક ભાવની કાલે છેલ્લે આપણે ચર્ચા કરી હતી ત્યારબાદ છે કેમ કે આગળ જતાં બધાની પાસે ડિટેલ્સ પણ આવશે બરાબર છે। હવે આગળ છે પ્રશ્ન 6 પારિણામિક ભાવ કોને કહે છે શું કહે છે કર્મોના ઉપશમ ક્ષય ક્ષયોપશમ અને ઉદયની अपेक्षा राख्या विना जीवनो जे सहज स्वभाव उत्पाद व्यय निरपेक्ष ध्रुव एक रूप रहवा वाड़ो भाव तेने पारिणामिक भाव कहे से। ઉપરના જે ચાર ભાવ કહ્યા એમાં તો કાં તો ઉદયની કાં તો ક્ષયની કાં તો ક્ષયોપશમની કાં તો ઉપશમની અપેક્ષા આવતી હતી। આ ભાવ પારિણામિક એવો ભાવ છે કે એને કર્મના ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમની કોઈ અપેક્ષા નથી એનાથી નિરપેક્ષ છે। એનાથી કેવું છે નિરપેક્ષ એની સાથે એને કોઈ એ હોય તો પણ આ હોય છે એ ના હોય તો પણ આ હોય છે। કાલના કે સવારના કે સાંજના વ્યાખ્યાનમાં આવી હતી એક વાત સવારના વ્યાખ્યાનમાં અંતઃતત્વ અને બહિતત્વની વાત આવી હતી ને અંતઃતત્વ બહિત એમાં જે છેલ્લે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ એને અંતઃતત્વની સાથે આપણે જોડ્યું હતું શુદ્ધ અંતઃતત્વ જે સમ્યક દર્શનનો વિષય છે શુદ્ધાત્મા એ શુદ્ધ અંતઃતત્વ છે એ કોઈ પણ અપેક્ષાએ બહિતત્વ નહીં થાય। જે નિર્મળ પર્યાય છે એ તો ત્રિકાલી દ્રવ્યની અપેક્ષાએ બહિતત્વ કહેવાશે અને મલિન પર્યાયની અપેક્ષાએ અંતઃ તત્વ કહેવાશે, માણે નિર્મલ પર્યાય છે ને એમાં સાપેક્ષપણું લાગ્યું બહિતત્વને અંતઃ તત્વમાં. જ્યારે આ પારિણામિક ભાવ જ્ઞાયક ભાવ છે એ કોઈ અપેક્ષા એ અંતઃ તત્વ છે એવું નથી. જો કોઈ અપેક્ષા એને અંતઃ તત્વ કહીશું તો પછી બીજી કોઈ અપેક્ષા એને શું માનવું પડશે? બહિતત્વ માનવું પડશે. સમજાય છે? કોઈ અપેક્ષાએ અંતઃ તત્વ કહેતા જ એવું આવી ગયું કે બીજી કોઈ અપેક્ષાએ શું છે? બહિતત્વ. સમજી ગયા ને? કે ભાઈ આ વ્યક્તિ કોઈ અપેક્ષાએ ભાઈ છે તો બીજી કોઈ અપેક્ષાએ બીજો પણ કોઈ ધર્મ છે એનામાં એવું આવી ગયું. એમ જે જ્ઞાયક ભાવ શુદ્ધાત્મા છે એને કોઈ અપેક્ષાએ અંતઃ તત્વ કહીશું તો પછી કોઈ અપેક્ષાએ તમારે બહિતત્વ માનવું પડશે. એટલે કહે છે કોઈ અપેક્ષાએ એમ નહીં, એ સર્વથા શુદ્ધ અંતઃ તત્વ છે. જે નિર્મલ પર્યાયની વાત કરીને કે નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય એ કોઈ અપેક્ષાએ અંતઃ તત્વ કહ્યું એનો મતલબ કોઈ અપેક્ષાએ શું છે? બહિતત્વ. કોઈ અપેક્ષાએ અંતઃ તત્વ એટલે મલિન પર્યાયની અપેક્ષાએ અંતઃ તત્વ, તો પછી કઈ અપેક્ષાએ બહિતત્વ? કે પારિણામિક ભાવ ત્રિકાલી દ્રવ્યની અપેક્ષાએ શું થઈ ગયું? બહિતત્વ. એટલે અહીંયા લખે છે કે આ જ્ઞાયક ભાવ પંચમ ભાવ પારિણામિક ભાવે નિરપેક્ષ છે. નિરપેક્ષ છે એ કર્મનો ઉદય હોય તો ના હોય એવું નથી. કર્મનો ક્ષય થયો માટે હોય એવું એને કર્મના ઉદય ઉપશમ ક્ષય ક્ષય કોઈ અપેક્ષા નથી. થોડીક વાત સૂક્ષ્મ કરીને કહું છું, સમજો જરા ધ્યાનથી, બહુ આનંદ આવશે તમને. કેમ કે આપણે હવે થોડાક હવે જો પાંચમો દિવસ આવી ગયો ને, આજે તો પાંચમો દિવસ છે ને પંચમ ભાવ આજે આવ્યો છે. એ ગાનું એક જુઓ, આજે દસ લક્ષણનો પાંચમો દિવસ છે અને આજે ચર્ચા પણ કયા ભાવની કરવાની છે? પંચમ ભાવ. જે પંચમ ભાવ કઈ ગતિનું કારણ છે? ઉપર જે લખ્યું ને ઉપર જે મંગલાચરણમાં કઈ ગતિ શબ્દ વાપર્યો છે? અંચિત અંચિત પંચમ ઘતય. હા, તો આ પાંચમો દિવસ, પાંચમો દિવસ અને કયા ભાવની ચર્ચા છે? પંચમ ભાવની. જે પંચમ ભાવ કઈ ગતિનું કારણ છે? પંચમ ગતિનું કારણ. પંચમ ગતિનું કારણ પંચમ ભાવ છે અને પંચમ ભાવની ચર્ચા આજે પાંચમા દિવસે યોગાનુયોગ આવી છે. આ નથી કહેતા દસ લક્ષ પેલા બેસતવ વર્ષ પછી પાંચમો દિવસ આવે અને કઈ પાંચમ કહેવાય છે? લાભ પાંચમ કહેવાય છે ને. હા, તો લાભ પાંચમ ખરેખર તો કઈ કહેવાય? હા, પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો લાભ થાય ને પંચમ ભાવના આશ્રયે, પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો લાભ થાય એ વાસ્તવમાં લાભ પાંચમ છે. આ બાકી પેલી બધી ગુરુદેવના શબ્દમાં તો ધૂળની પાંચમ છે એ બધી તો આ. હા, એ લખે ને એની અંદર ગુરુદેવ કહે લાભ સવાયા, એમ લખે લાભ સવાયા. હા, એમાં લખે કે બાહુબલીનું બળ હજો, ગુરુદેવ ખૂબ કહે, બાહુ ચોપડામાં લખે બાહુબલીનું બળ હજો અને અભયકુમારની બુદ્ધિ હજો. એ કહે છે અભયકુમાર તો આત્માની આરાધના કરીને કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષમાં ચાલ્યા ગયા, પણ આને તો અભયકુમારની બુદ્ધિ શા માટે? કે ધંધો બરાબર બુદ્ધિ લાગે એના માટે. એટલે ચોપડામાં લખે અભયકુમારની બુદ્ધિ હજો. અને બાહુબલીનું બળ કેમ? કદાચ ધંધામાં કોઈને જો લડવાનો પ્રસંગ બને તો. પણ બાહુબલી ભગવાને તો દેહનું જે બળ હતું ને એને ગૌણ કરીને અંદરમાં સ્વરૂપમાં સમાઈને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા ગયા ભાઈ. જુઓ શું કહે છે. આ જે પારિણામિક ભાવ છે ને, સમજો જરા વાતને ધ્યાનથી, કે મિથ્યા દર્શન, સમજો દર્શન મોહનીય કર્મનો ઉદય હોય. શું કહ્યું ચિમનભાઈ? દર્શન મોહનીય કર્મનો ઉદય હોય એ વખતે આ બાજુ જીવમાં સમ્યક દર્શનનો ઉદય હોય કે ના હોય? ના હોય. દર્શન મોહનીયનો ઉદય છે ને આ બાજુ, તો આ બાજુ જીવમાં મિથ્યા દર્શન જોવામાં આવશે. બરાબર છે ને? એ પ્રમાણે કેવલ જ્ઞાનાવરણનો ઉદય હોય તો આ બાજુ જીવમાં કેવલ જ્ઞાન જોવામાં આવશે? નહીં જોવામાં આવે. બરાબર છે કે નહીં? બે વાત કહી તમને ફરીથી. દર્શન મોહનીયનો ઉદય હોય એ વખતે આ બાજુ સમ્યક દર્શનનો ઉદય જોવામાં આવે નહીં. એ પ્રમાણે કેવલ જ્ઞાનાવરણનો ઉદય હોય તો આ બાજુ કેવલ જ્ઞાનનો ઉદય જોવામાં આવે નહીં. तो केवल ज्ञान ये सापेक्ष है कि सेना सापेक्ष है, कर्म ना क्षय नहीं सापेक्ष है। ये आबाजू कर्म नो क्षय थाय तो केवल ज्ञान जोवामां आवे, आबाजू दर्शन मोहनीय नो क्षय उपशम क्षय उपशम थाय तो ज आबाजू सम्यक दर्शन जोवामां आवे। ये एम आगू पाछू अहीं आबाजू से तो आबाजू सम्यक दर्शन नो उदय के केवल ज्ञान नो उदय जोवामां नहीं आवे। बराबर से एनो मतलब के आ सापेक्ष भाव थई गया, जे चार भाव पहला जे कह्या ए भाव केवा थई गया, सापेक्ष थया, ए कर्मना उदय उपशम क्षय क्षयोपशम साथे डिपेन्डंट थई गया दीपक भाई। बराबर, फरी थी एक बात केम के आगळ वधवुं छे एटला माटे जोड़ीने कहूं छूं के दर्शन मोहनीयनो उदय होय ए वखते आ बाजू जीवमां सम्यक दर्शन जोवामां न आवे, पण ए वखते पारिणामिक भाव उदय रूप छे के नहीं? पारिणामिक भाव छे के नहीं? ये तो क्यारे से? त्रिकाल अनादि अनंत से। तो दर्शन मोहना उदय वखते सम्यक दर्शन नो भले उदय ना होय पण मारो उदय छे के नहीं? मारो उदय तो छे, ने हूँ तो पारिणामिक भाव रूप छू, नित्य उदय रूप छू। समयसानी 73मी गाथा में पोतानो परिचय आप्यो, नित्य उदय रूप विज्ञान घन स्वभाव पण आने लीधे एक छू, नित्य उदय रूप। सम्यक दर्शन नित्य उदय रूप नहीं, केम के तो ज्यारे आत्मन अनुभव थयो त्यारे एनो उदय थयो। केवल ज्ञान नित्य उदय रूप छे के ना? अने हूँ नित्य उदय रूप छू। केवल ज्ञान एमा तो कर्मना क्षयनी अपेक्षा आवे छे, कर्मनो क्षय थयो तो केवल ज्ञाननो उदय थयो। पण हूँ तो ये तत्व छू कि जे वक्ते बहार में मिथ्या दर्शन उदय होय ने तो सम्यक दर्शन भले उदय ना, पण मारो उदय तो छे। दर्शन मोहनीयना उदय में ये ताकत नथी कि मारा उदय ने रोके। केवल ज्ञानावरणना उदय में भले केवल ज्ञाननो उदय ना होय, शू कहूं, केवल ज्ञानावरणना उदय में आ बाजू भले केवल ज्ञान ना होय पण मारो तो उदय छे छे ने छे। मारा उदय ने ध्वंस करवानी ताकत कोई कर्मना उदय के उपशम के क्षय उपशम एनी साथे मारे कोई संबंध छे नहीं। भले केवल ज्ञानावरण उदय होय ने होय तो होय, एनो निमित्त नैमित्तिक संबंध पर्याय नी साथे से, मारी साथे एनो कोई संबंध छे नहीं। एनु नाम से क्या भगवान आत्मा एने कर्मना उदय उपशम क्षय के क्षय उपशम नी कोई अपेक्षा छे नहीं। ख्याल आयो कि ना आयो? हाँ, जो एनी साथे अपेक्षा हो तो आबा जो ये उदय हो तो अहीं पारिणामिक भाव में कहीं आगू पाछू जोवू पड़त आपणे। पण एनो गमे तेवा प्रकारनो बहारमां स्थिति होय, कर्मना उदयनी कोई पण स्थिति होय, पण એ કહે છે કે એનાથી મારામાં કોઈ જાતિનો ફરક પડતો નથી। એને કહેવામાં આવે છે જે અહીંયા લખ્યું, કર્મોના ઉપશમ ક્ષય ક્ષયોપશમ અને ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો, પછી શું લખ્યું છે, જીવનો જે સહેજ સ્વભાવ। સહેજ સ્વભાવ એટલે શું? સહેજ સ્વભાવ મતલબ આત્માનો જે જાણવા દેખવાનો સ્વભાવ છે ને, આનંદ એનો સ્વભાવ છે, વીતરાગતા એનો સ્વભાવ છે, અકસાય એનો સ્વભાવ છે, જ્ઞાન અને આનંદની જે મૂર્તિ છે। સ્વામીજી ભગવાનનો અર્થ કરતા હતા, છે પ્રફુલભાઈ ખ્યાલ, ભગવાનનો અર્થ કરતા હતા, ભગ વત્તા વાન। આ નથી કહેતા ભાઈ મારો ધોળો વાન છે, મારો કાળો વાન છે, તો ખરેખર તો મારો કયો વાન છે? ભગ એ મારો વાન છે। ભગ એટલે જ્ઞાન પ્લસ આનંદ, ભગ એટલે શું? જ્ઞાન વત્તા આનંદ એ મારો વાન, એટલે એ મારું સ્વરૂપ છે। મેં જ્ઞાનાનંદ સ્વભાવ એ મારું સ્વરૂપ છે। આ એ આવે છે એમાં બનારસીદાસજી લખ્યું છે, શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે। અમારું રૂપ તો કયું છે? શુદ્ધ ચેતના સિંધુ અમારું રૂપ છે। આપણું દર્પણ હોય છે ને તૈયાર થવા માટે, આમ બેસે છે ને દર્પણની સામે તૈયાર થવા માટે, તો ત્યાં લગાવું જોઈએ, આ કાયાનું રૂપ એ મારું રૂપ છે નહીં। પૂજનમાં બોલીએ છીએ ને એક પંક્તિમાં, જિસકે શૃંગારો મેરાય હે મહેગા જીવન ધુલ જાતા, કોના શૃંગારમાં? હા, પાહુડ દોહામાં એક સરસ વાત લખી છે, પાહુડ દોહામાં છે લગભગ, કે હે સખી, એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય. જુઓ તો ખરા, હા, હે સખી, એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય. દર્પણ શું કામનું? આ કેમ કે એમાં તો કોનું પ્રતિબિંબ દેખાય છે? આ જડ કાયાનું પ્રતિબિંબ દેખાય છે, તો એ દર્પણ શું કામનું? આ જીનવાણી માતા છે ને, એ દર્પણ આત્માનું દર્પણ છે. કેમ? કેમ કે આમાં કોનું પ્રતિબિંબ છે? આત્માનું પ્રતિબિંબ છે. ભગવાનની, જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે ને, એમાં કોનું પ્રતિબિંબ છે? આત્માનું પ્રતિબિંબ છે. એ બિંબ છે, સમજો, આ બિંબ છે. આ દર્પણની સામે ઉભા રહે ને, તો આ બિંબ અને સામે જે પડે એને શું કહેવાય? પ્રતિબિંબ. તો પ્રતિબિંબ કોના જેવું હોય? પ્રતિબિંબ કોના જેવું હોય? જેવું બિંબ હોય ને, એવું પ્રતિબિંબ હોય ભાઈયા. એમ ભગવાનની સામે આપણે ઉભા છે ને દર્શન કરવા માટે, તો આ તો છે બિંબ, આ છે બિંબ, અને પેલું મારું શું છે? પ્રતિબિંબ છે. એનો મતલબ આ જે છે ને, જે દેખાય છે, એવો હું, એવો હું છું. આ છે ભાઈયા, ખ્યાલ આવે છે કે નહીં? હા, એ છે દર્પણ. તો આ છે ભાઈ, પેલા બધા તો સમજવાના છે. આ હા, એટલે બોલીએ છીએ આપણે, જિસકે શ્રંગારો મેરાય હૈ મેઘા જીવન ધુલ જાતા અત્યંત અસુચી ઝડકાયા સે ઇસ ચેતન કા કૈસા નાતા. યુગાનુયુગ આજે શૌચ ધર્મનો દિવસ છે ને, અને સવારે દેહની મલિનતાની ખૂબ ચર્ચા પણ આપણે કરી છે કે દેહ કેવો મલિન છે. આ હે કોલસાને કયા સાબુથી ધોઈએ તો ધોળો થાય? શશિકાંતભાઈ ને કયો સાબુ? હે હે, કયા સાબુથી કોલસાને ધોવામાં આવે? તો સવારે મોલની વાત કરીને, શરદભાઈ હતા સવારે તમે આજે, હા, તો મોલમાં એવું કોઈ સાબુ મળે છે કે આ કોલસાને ધોવામાં અને ધોળો થાય? હા, એમ કહે છે, આ દેહને ગમે તે રીતે સાફ કરો ને. અમે ઉદયપુર ગયો ને, પંચકલ્યાણકમાં ગયો દેખો થઈ, તો ત્યાં ઉદાસીન આશ્રમ છે, એમ એક પંક્તિ લખી હતી, બહુ સુંદર પંક્તિ લખી હતી બટુકભાઈ. એવી પંક્તિ લખી હતી કે કરને કો ક્યાં આય થે, કરન લગે ક્યાં કાજ, ધોના થા નિજ આત્મા ધોબન લગે ચામ. સમજી ગયા ને? આ જીવ નરકને નિગોદમાં દંડા ખાતો હતો, ઘણા દુઃખ સહન કરતો હતો, એ વખતે એને પ્રાર્થના કરી હતી, ભાવના ભાવી હતી કે મને જો એકવાર મનુષ્ય ભવ મળી જાય, જૈન કુલ મળી જાય ને, તો હે ભગવાન, ફરીથી હું આવા નરક નિગોદના દુઃખોને સહન કરવા વાળો, ગીવ મી વન ચાન્સ, એક વખતે જો મને આવી જાતિનો અવસર મળી જાય તો હું આત્માની આરાધના કરીને પંચમ ગતિને પ્રાપ્ત કરી લઈશ, પંચમ ભાવની આરાધના કરીને પંચમ ગતિ, પણ ગીવ મી એક ચા, તો તું નરક નિગોદમાં એવી ભાવના કરીને એવા પરિણામ કર્યા કે તને આવ્યો અવસર મળી ગયો ને અવસર આવવા, હા, તો પાછું શું કરવા બેસી ગયો તું? હા, કરને કો ક્યાં, હે, ત્યાં કોલ કરાર કર્યા હતા નરકમાં, તો ભાવના ભાવી હતી ને, એ બધી ભૂલી ગયો બધું તું? આ હે કરને કો ક્યાં આય થે, કરન લગે ક્યાં કાજ, ધોના થા નિજ આત્મા, પર્યાયમાં મિથ્યા તો રાગ દ્વેષને ધોવાના હતા, એની જગ્યાએ ખ્યાલ આવે છે, ધોબન લગે ચામ. ગુરુદેવશ્રી બહુ સરસ કહે છે, એના માટે કોલસાને ધોળો કરવો હોય ને તો બાળવું પડે. કોલસાને ધોળો કરો તો શું કરવો પડે? કારણ સાબુથી ધોવો તો નહીં, પણ એને બાળો તો રાખ થઈ જાય ને, તો કેવો થઈ ગયો? ધોળો થઈ ગયો ને. એમ કહેશે, પર્યાયમાં રાગ દ્વેષ મિથ્યાત્વના પરિણામ છે ને, એને બાળે તો આત્મા ધોળો થઈ જાય પર્યાયમાં ભાઈયા, ખ્યાલ આવે? હા, અને દેહ પણ પરમ ઔદારિક શરીર મળી જાય. હા, વિનાહી જતન જાકે તન મેં અનેક ગુણ, બતાવી દે ને પંક્તિ તમને. એક ભાવ યાદ આવે છે, કહી દઉં પંક્તિ, આ તો નરકની વાત આવી એટલે. નરકમાં હતો ને ત્યારે આજે એવી ભાવના ભાવી હતી, નરક મેં જિસને ભાવના ભાઈ, માનુષ તન કો પાને કી, ભેષ દિગંબર ધારણ કરકે મુક્તિ પદ કો પાને કી. આવી ભાવના ભાવી હતી. લેકિન દેખો આજ યે હાલત, ममता के दीवाने की, चेतन होकर
सु होकर
चेतन होकर जड़ द्रव्यों से अमारू शरीर ने मारा पैसा मारू मकान मारी बैड़ी मारा छोकरा हाँ चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया। एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया,
मोक्ष मा जवानो मार्ग
छोड़ दिया। ममता की पतवार न तोड़ी, ममता मारू 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 ममता की पतवार न तोड़ी आखिर को दम तोड़ दिया।
सुना तोड़ियू ममता ना तोड़ी ने सुन तोड़ी ना क्यों दम माने दे छुट्टी गई पर ममता ना छोड़ी आने आ
तो सुन कहे से जुओ भाई आ तो वातो भाई हाँ सर्वासिद्धि ना देव रमेश भाई सर्वासिद्धि ना देव से ने ऊपर एमनु तेत्री सागर नु आयु होय से केटला सागर तेत्री सागर अने एक सागर मा तो ढगला बंद वर्षो आवी जाय हाँ असंख्य अबजो वर्षो तो तेत्री सागर नु आयुष्य छे ने अने तेत्री सागर सुधी आ भगवान आत्मानी शुद्धात्मानी भेद ज्ञानी चर्चा करे छे ए सिवाय बीजी कोई चर्चा वार्ता वी कथा होती नथी तेत्री सागर अने एटला पूरा थई जाय ने एक नियम थी एक भाव अवतारी होय छे नियम थी एक त्यांथी आवीने अहींया मुनि दीक्षा धारण करीने मोक्षे जवाड़ बधाय त्यां आगळ सर्वसिद्धिमां एक भाव अवतारी छे આ ચર્ચા કરે છે અને તેત્રીસ આગળ જાણે આમ તેત્રીસ મિનિટ પૂરી થઈ ગયો ને એવું લાગે છે એમને આ કેટલામાં કાળ પૂરો થઈ ગયો એવો રસ છે એટલા માટે બ્રેક આવે છે ને ભક્તિમાં આવે છે જીસકી ચર્ચા હે શું છે બોલો તમે બોલો આ બાજુ તો નહીં બોલે હા જીસકી ચર્ચા હે ઇતની સુંદર વો કિતના સુંદર હોગા જેની ચર્ચા આટલી સુંદર છે તો જેની ચર્ચા કરવામાં આવે છે એમાં જીવ ચર્યા કરે એમાં શું કરે ચર્યા કરે તો પછી એના આનંદનો અનુભવ તો કેવું શું ભાઈયા કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જોવા હા જો આ રસ લેવા જેવું તો આનો રસ લેવા જેવું છે ભાઈયા કહ્યું છે ને આવી આ વાણી સાંભળવામાં પણ ઊંચા પુણ્ય બંધાય છે હા જુ કર્મના ઉપશમ ક્ષય ક્ષયોપશમ અને ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સહેજ સ્વભાવ એટલે આત્માનો જે જાણવા દેખવાનો જે સ્વભાવ છે એ કોઈ પુરુષાર્થ કરીને કર્યો છે એવું નથી સહેજ છે એમ તમને હું કહું કે સાકર હોય છે ને સાકર ખાંડ તો ચાને તો આપણે ગળી કરવી પડે છે દાળને ગળી આપણે નથી કહેતા ચા થોડી વધારે ગળી બનાવજો અથવા ચા મારી મોળી બનાવજો પણ ખાંડ કેવી હોય ખાંડને ગળી કરવાની હોય એવું હોય સાકર ખાંડ સ્વભાવથી કેવી હોય છે ખાંડને ગળી કરવાની હોતી નથી શેરડી હોય ને શેરડી તો શેરડીને ઇન્જેક્શન આપી આપીને ગળી કરવી પડે શેરડી સ્વભાવથી કેવી હોય છે મીઠી હોય છે ગોળ સ્વભાવથી ગળ્યો હોય છે પણ દાળને ગળી કરવી પડે સમજી ગયા ને હા આ પારિણામિક ભાવને સમજવો છે આપણે તો ગોળને ગળ્યો કરવો પડતો નથી સહેજ હોય છે એમાં આત્માનો જે પારિણામિક ભાવ જાણવા દેખવાનો સ્વભાવ છે એ કોઈ અલગથી પુરુષાર્થ કરીને કર્યો છે એવું નથી કેવલ જ્ઞાન છે ને કેવલ જ્ઞાન ક્ષાયિક ભાવ ઉપર કેવલ જ્ઞાન એ તો પુરુષાર્થનું ફળ છે જે અનંત ચતુષ્ટય બોલ્યા ને ભગવાનના અનંત દર્શન અનંત જ્ઞાન અનંત સુખ અનંત વીર્ય એ તો પુરુષાર્થનું ફળ છે એ પુરુષાર્થનું ફળ છે જ્યારે પંચમ ભાવમાં એવું જે સામર્થ્ય ભરેલું છે એ શક્તિ જે ભરેલી છે એ શક્તિ કોઈ પુરુષાર્થ દ્વારા ક્રિએટ કરી છે એવું નથી એ તો બાય નેચર સહેજ એનો સ્વભાવ છે આત્માનો આ એ કહે સહેજ સ્વભાવ સહેજ હજુ સહેજ સ્વભાવ પછી શું છે ઉત્પાદ વ્યય નિરપેક્ષા આ પણ ગજબની વાત છે પહેલું જે આવ્યું ને ચાર પ્રકારના લખ્યું ને કર્મોના ઉદય ક્ષય ક્ષયોપશમ અને ઉદયની અપેક્ષા રાખ્યા વિના
તો ત્યાં પણ અપેક્ષા આવ્યું હતું અને અહીંયા પણ ઉત્પાદ વ્યય નિરપેક્ષ. તો ધ્યાનથી સમજજો, પારિણામિક ભાવનો, પારિણામિક ભાવની પહેલી એક વિશેષતા એ બતાવી કે કર્મોપાધિ નિરપેક્ષ. એનો શબ્દ તમને કહું તો કર્મોપાધિ એટલે કોઈ એને કર્મના ઉદય ઉપશમ ક્ષય ક્ષય ઉપશમની અપેક્ષા નથી, એટલે કર્મોપાધિ નિરપેક્ષ છે. બરાબર છે, એક પહેલો બોલ પારિણામિક ભાવનો કર્મોપાધિ નિરપેક્ષ. બીજો એ સહેજ છે, બીજો આવ્યું ને સહેજ છે, કોઈ પુરુષાર્થ કરીને તૈયાર કરવો પડ્યો છે એમ નથી. હવે ત્રીજું આવ્યું પાછું નિરપેક્ષવાળું, બીજું આવ્યું પાછું શું છે, ઉત્પાદ વ્યય નિરપેક્ષ. પેલું કયું નિરપેક્ષ હતું, કર્મોપાધિ નિરપેક્ષ, મતલબ એ કર્મથી ઇન્ડિપેન્ડન્ટ છે. હવે પણ નિરપેક્ષ બીજું આવ્યું, ઉત્પાદ વ્યય નિરપેક્ષ. ઉત્પાદ વ્યય એટલે ખ્યાલ આવે છે, વસ્તુ જે છે એ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ હોય છે. જે ઉત્પાદ અને વ્યય, ઉત્પાદ એટલે ઉપજવું, ઉત્પાદ એટલે ઉપજવું, વ્યય એટલે નાશ થવું, વિણસવું, નાશ થવું. તો ઉત્પાદ એટલે ઉપજવું, વ્યય એટલે નાશ થવું. તો જે પર્યાય હોય છે ને, પર્યાય, એ પર્યાય ઉત્પન્ન પણ થાય અને ઉત્પન્ન થયા પછી બીજા સમયે શું થઈ જાય, એનો નાશ થઈ જાય, વ્યય થઈ જાય. ઉત્પાદ વ્યય શેમાં લાગે, પર્યાયમાં. પર્યાય ઉપજે અને એનો નાશ થાય. પણ જે દ્રવ્ય છે, ગુણ પર્યાય વદ દ્રવ્યમ કહ્યું ને, ગુણ પર્યાય વદ દ્રવ્યમ, અથવા તો ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત છે. અને સત કેવું હોય છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે. એમાં ઉત્પાદ અને વ્યય છે એ પલટવાવાળા ધર્મ છે, કેમ કે પર્યાયના ધર્મ છે. તો એ ઉપજે અને વીણસે એને શું કહેવામાં આવે છે, પર્યાય. અને એમાં ઉપજવું અને વીણસવું એવું ધર્મ જોવામાં આવે છે. જ્યારે ઉત્પાદ વ્યય સિવાય એક પડખું બાકી રહી ગયું, ધ્રુવ, તો આ આત્મા પારિણામિક ભાવ જ્ઞાયક ભાવ, એને ઉત્પાદ અને વ્યય સાથે કોઈ રિલેશન છે નહીં, એ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. હવે સમજો, પહેલાં કેટલા ભાવ જોયા આપણે, ચાર ભાવ. તો ચાર ભાવ છે ને એ ઉત્પાદ વ્યય રૂપ છે, ચાર ભાવ ઉત્પાદ વ્યય સાપેક્ષ છે. બરાબર છે, ચાર ભાવ કેવા છે દીપકભાઈ, ઉત્પાદ વ્યય સાપેક્ષ. અને પારિણામિક ભાવ કેવો છે, પૂરું બોલો, ઉત્પાદ વ્યય નિરપેક્ષ. અને ચાર ભાવો, ઉત્પાદ વ્યય સાપેક્ષ, એને ઉત્પાદ વ્યય સાથે સંબંધ છે. પેલું કર્મવાળું આવ્યું, ચાર ભાવમાં બોલો, પેલા ચાર ભાવો કર્મોપાધિ સાપેક્ષ એમ બોલો, ચાર ભાવો કેવા, હા, કર્મોપાધિ સાપેક્ષ. અને આ પારિણામિક ભાવ કર્મોપાધિ થઈ ગયું, કર્મોપાધિ સાપેક્ષ, કર્મોપાધિ નિરપેક્ષ. હવે બીજું આવ્યું નિરપેક્ષ ને સાપેક્ષ વાળું, ચાર ભાવો સેનાથી સાપેક્ષ, ઉત્પાદ વ્યયથી સાપેક્ષ. અને પારિણામિક ભાવ, હા, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ. હજુ બે ત્રણ વખત આપણે બોલીશું ને વચ્ચે વચ્ચે ક્યારેક, એટલે સરળ થઈ જશે. આપણ ચાર ભાવો કર્મોપાધિ સાપેક્ષ અને આ પંચમ ભાવ કર્મોપાધિ નિરપેક્ષ, ચાર ભાવો ઉત્પાદ વ્યયથી સાપેક્ષ એટલે ઉત્પાદ વ્યય રૂપ છે, અને પંચમ ભાવ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે, એને ઉત્પાદ વ્યય સાથે કોઈ સંબંધ છે નહીં, ઉત્પાદ વ્યય નિરપેક્ષ. પછી શું કહે છે, ધ્રુવ, હા, ધ્રુવ હંમેશા એનો એ રહેવાવાળો ધ્રુવ રૂપ છે. જો સમજો તમે દ્રષ્ટાંત, એટલે ખ્યાલ આવશે, એ સ્વર્ણ છે ને, સ્વર્ણ સોનું છે, તો સ્વર્ણમાંથી એ સોનાની સમજો કે 20 તોલાની સોનાની લગડી છે, સોનાની, સ્વર્ણની એક લગડી છે. તો એ સોનામાંથી અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ, દાગીના બનાવવામાં આવે છે. એને હાર બનાવ્યો અને મહિનામાં પછી એને મુગટ બનાવ્યો, ભગાવીને એના કુંડલ બનાવ્યા, એની પગની શેર બનાવી, એના વળી બીજા કોઈ ઓર્નામેન્ટ બનાવ્યા. તો સોનામાંથી ભગાવી ભગાવીને અલગ અલગ ઓર્નામેન્ટ બનાવ્યા ને, તો એમાં સોનું કેવું છે, સોનું તો દરેક હારમાંથી મુગટ બનાવે, મુગટમાંથી કુંડલ બનાવે, પણ સોનું તો સોનું, સોનું 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 સોનું, સોનાનો નાશ નથી થયો, સોનાનો વ્યય થયો, સોનું ઉપજ્યું, હારમાંથી મુગટ બન્યો ને, તો હાર ભગાવ્યો ને મુગટ બન્યો તો વ્યય કોનો થયો, સોનાનો કે હારનો? હારનો વ્યય થયો, સોનાનો વ્યય નથી થયો. તો ઉત્પાદ કોનો થયો, સોનાનો કે મુગટનો? મુગટનો ઉત્પાદ થયો, સોનાનો ઉત્પાદ થયો નથી. સોનું તો હાર વખતે પણ સોનું સોનું હતું, મુગટ વખતે પણ સોનું સોનું છે. તો એની કેટલીય પર્યાયો બને, સમજો 100-200 વખત ભગાવીને બનાવ્યું પણ દરેકમાં સોનું 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 છે, એ શું થઈ ગયું? ધ્રુવ. ધ્રુવ એ પારિણામિક, પારિણામિક સમજવા, પારિણામિક છે. અને એના અલગ અલગ પ્રકારના ઘાટ જે બને છે એ થઈ ગઈ ઉત્પાદ વ્યય રૂપ. ઉત્પાદ વ્યય, ઉપજવું નષ્ટ, ઉપજવું નષ્ટ, ઉપજવું નષ્ટ, એમ કહેશે. સમજો, પર્યાયમાં મિથ્યા દર્શન હોય, પછી મિથ્યા દર્શનો નાશ થઈને સમ્યક દર્શન થયું, અલ્પ જ્ઞાન છે, કેવલ જ્ઞાન થયું, તો એ બધું તો પર્યાયમાં ઉપજે નાશ થાય, ઉપજે નાશ થાય. કષાય હતી, રાગ હતો, તો રાગનો વ્યય થયો, રાગનો વ્યય થયો. અને વિતરાગતાનો ઉત્પાદ, રાગનો વ્યય, વિતરાગતાનો ઉત્પાદ, પણ એ બધું તો શેમાં થયું? પર્યાયમાં. દ્રવ્યમાં, દ્રવ્ય તો હંમેશા એવું ને એવું રહ્યું છે, ધ્રુવ રૂપ રહ્યું છે. જગતમાં નથી કહેતા તમે તો સાવ એવા ને એવા રહ્યા, કે તલોદમાં ગામમાં હતા તોય જબ્બુ લેગો પહેરતા હતા, બરાબર છે? હા, અને અમદાવાદમાં રહેવા ગયા તોય જબ્બુ લેગો, મુંબઈમાં રહેવા ગયા હવે કમસે કમ મુંબઈમાં આવે તો કમસે કમ પેન્ટ શર્ટ પહેરો. તો નથી કહેતા તમે તો પહેલાં જેવા તો સાવ એવા ને એવા રહ્યા, એવા ને એવા ને એવા. એમાં ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, પંચમ ભાવ, નરકમાં હતો તો પણ એવો ને એવો હતો, નિગોદમાં એકેન્દ્રિયમાં હતો તો પણ એવો ને એવો, સ્વર્ગમાં ગયો તો એવો, ને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ તો પણ એ જ્ઞાયક ભાવ અનાદિ અનંત કેવો છે? એવો. જેમ પેલા સોનામાંથી કેવા પ્રકારના દાગીના બને પણ સોનું કેવું છે, એવું ને એવું રહે છે. એમાં પંચમ ભાવ, જ્ઞાયક ભાવ, જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોખ મંજાર, જે નિગોદમાં હતો એ જ મારામાં છે, અને એ જ ક્યાં છે? મોક્ષમાં છે. વચનામૃતમાં બેનશ્રીના બોલમાં આવે છે, બહુ પ્રસિદ્ધ બોલ છે, થોડું બોલીશ તમને ખ્યાલ આવશે. જેમ કંચનને બોલો હવે, હા, જેમ કંચનને કાટ ન લાગે, કંચન માને સોનું, હવે સોનાને કાદવમાં નાખો તો, અને લોઢાને નાખો તો, લોઢાને નાખો તો કાટ લાગે, પણ કંચન સોનાને નાખો તો ન લાગે ને. જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે. આ અગ્નિ હોય આમાં તો ઉધઈ આવે લાકડામાં, પણ અગ્નિમાં ઉધઈ આવે? જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે, એમ કહેશે. પર્યાયની અંદર ગમે તેવા પ્રકારના મલિનતાના ભાવ હોય, રાગ દ્વેષના ભાવ હોય, ક્રૂરતાના પરિણામ હોય, બીજાને મારવાના પરિણામ હોય કે બચાવવાના પરિણામ હોય, જ્ઞાન એકદમ ઓછું હોય કે જ્ઞાન એકદમ વધારે હોય, અલ્પજ્ઞતા હોય કે પૂર્ણતા હોય, અશુદ્ધતા હોય કે શુદ્ધતા હોય, પણ એ બધું જ્યાં હો ત્યાં હો, મને એનાથી કોઈ જાતિનો ફરક પડતો. જેમ કંચનને કાટ ન લાગે એમ કહેશે, મને કોઈ જાતિની આંચ આવતી નથી. એ કયો ભાવ? પારિણામિક ભાવ, પંચમ ભાવ, કે જે પૂજનીય છે. આ ખ્યાલ આવે છે કે નહીં? આ સમજણ પડે છે ને? હવે તમે આ બધા સ્વાધ્યાય કરો ને તો તમે આ સમજાવો તો અંદરમાંથી વિશેષ આનંદનો પરિપાક થાય. માત્ર કોઈ ગોખણપટ્ટી કરવાનો વિષય નથી ભાઈયા, કર્ણેન્દ્રિયનો વિષય પણ નથી. આ તો પહેલા દિવસે મેં તમને કહ્યું ને, પેલી ગોળી હોય ડાક્ટરની ગોળી, અને છોકરાને પેલી ગોળી આપવામાં આવે, આ પેલા બજારમાંથી લાવીને, જે સમજો એ અભક્ષ્ય છે પણ સમજવા માટેની વાત છે. હા, એ ચોકલેટ કે ગોળી આપવામાં આવે છે તો શું કરે છે? આમથી આમ લઈને મમરાવે છે ને, ઉતારી નહીં દયા, એમ કહેશે. આ બધી વાતોનો સ્વાધ્યાય કરીને શું કરવાનું છે? પોતાના ઉપયોગમાં મમરાવવાનું છે. આ મમરાવવાનું એટલે ખ્યાલ આવે છે ને, અંદરમાં ચિંતન આનું ચાલે, ગોલન ચાલે, મનન ચાલે, સ્વપ્ન પણ આના આવવા જોઈએ ભાઈ. હા બટુકભાઈ, હા, આ બીમાર પડ્યા હોય ને શશીભાઈ, બીમાર પડ્યા હોય તો ડાક્ટર દવા આપે છે ને, તો મોટે ભાગે કેટલા ટાઈમ લેવાની કહેતા હોય છે? સામાન્ય રૂપથી 3 ટાઈમ, બરાબર છે ને? એ તો બધાનો જવાબ કોમન છે ને. ભારતમાં પણ 3 ટાઈમ કહેશે, નાઇરોબીમાં પણ 3 ટાઈમ કહેશે, બરાબર છે ને? હા, 3 ટાઈમ કહેશે, એટલે સવારે, બપોરને, સાંજે. કેમ કે દવા લો તો 4 કલાક એનો ડોઝ અસર ચાલે, પછી ફરીથી લો, ફરી 4 કલાક, ફરી 4 કલાક. એમ અહીંયા પણ ગુરુદેવ આપણે એમ કહે છે કે સવારે તમે સમયસારનો અડધો કલાક સ્વાધ્યાય કર્યો ને, તો પછી પેલો ચાર કલાક સુધી પેલી દવાની અસર રહે ને, સવારે સમયસરનો સ્વાધ્યાય કર્યો ને તો પછી ત્રણ ચાર કલાક સુધી આના વિચારો ચાલે કે ભાઈ આજે સ્વાધ્યાયમાં બહુ સરસ વાત આવી. પાછો થોડો ઢીલો પડે ને તો જમ્યા પછી હાથમાં પ્રવચન સાર લીધું, બરાબર છે ને, પ્રવચન સાર લીધું, એનો સ્વાધ્યાય કર્યો તો પાછા એના વિચારો ચાલ્યા, બરાબર. પાછો થોડો ઢીલો પડ્યો ને, હા, અને પાછો સાંજે નિયમસાર કે પ્રથમાનિયો કર્ણાનિયો કંઈ પણ ગ્રંથ પાછો લીધો અને એનો સ્વાધ્યાય, પાછી એની ધારા ચાલી, તો હું તમને કહું છું વારંવાર આવું ચાલે તો રાત્રે સ્વપ્ન સેના આવે. સેના આવે સ્વપ્ન? કારખાના કે ઓફિસના કે ધંધાના કે રસોઈ બના કામવાળો નથી આવ્યો કે ઘાટી નથી આવે એના સ્વપ્ન આવશે? બોલો હવે, સ્વપ્ન પણ આવશે તો સેના આવશે? હા, કે આખો દિવસ આવું થયું છે ને, તો અત્યારે એકદમ તું સ્વપ્નમાં રોતો રોતો કે આગ લાગી રોતો રોતો ઊભો થતો હતો ને, સ્વપ્ન સારા નહોતા આવતા. આનો સ્વાધ્યાય કરીશ આખો દિવસ તો સ્વપ્ન પણ આના આવશે ભાઈયા. અને સ્વપ્ન પણ આવશે જેમ ભગવાન તીર્થંકર છે ને, તીર્થંકરનો જીવ જે માતાના ગર્ભમાં આવવાનો હોય એ માતાને પહેલાં શું આવે છે? 16 સ્વપ્ન આવે છે. એમ જેની પર્યાયમાં સમ્યક દર્શનનો અવતાર થવાનો હોય, ધર્મની પ્રાપ્તિ થવાની હોય, એવા જીવને પૂર્વના પર્યાયમાં દશાની અંદર પણ આવી જાતિના ભેદ વિજ્ઞાનના ભગવાન આત્માના તત્વજ્ઞાનના વિચારને સ્વપ્ન પણ એના આવે છે, સહેજ રૂપથી આવે છે, આ અંદરથી ગમવા લાગે છે અને બીજે બધેથી રસ એનો શું થાય છે? ઉડી જાય છે. તું રૂચતા જગતની રૂચિ, આ ભાગચંદજીનું એક ભજન છે પ્રફુલભાઈ, બહુ સુંદર ભજન છે. જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછુ ના સુહાવે. વાહ, જુઓ તો ખરા. જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછુ ના સુહાવે, એ તો અનુભવ થાય ત્યારે ના સુહાય, પણ અહીંયા તો કહે છે કે અનુભવ જેને થવાનો હોય ને એને પૂર્વની ભૂમિકામાં પણ એ બધે બહારથી સુહાવાનું રસ ઉડી જાય છે. અને એમને એક ભજનમાં છેલ્લે બહુ આખું ભજન તો બહુ સરસ છે, પહેલાંના ભજનો જુઓ, ગુરુદેવજી તો કેટલા વખાણ કરે છે. ભાગચંદજી, બુદ્ધજનજી, ધ્યાનતરાયજી, દોલતરામજીના ભજનો એક એક જુઓ. કાલે ભાઈએ બોલે ને સાચી તો ગંગાએ વીતરાગ વાણી, એની તમને ખાલી થોડું સંક્ષિપ્તમાં કહું, મને અત્યારે બહુ યાદ નથી આવતું. ભાગચંદજી ગુના, ગુના છે ને આપણે ત્યાં બજરંગગઢ કે પાસમાં ગુના, તો ત્યાંના હતા, તો એની સ્થિતિ સારી નહોતી. અને આ જીનવાણી સમજો ભાઈ બટુકભાઈ, આ જીનવાણી આપણને જેવી સહેજમાં ઉપલબ્ધ છે ને, એ વખતના જમાનામાં જીનવાણી કેવી રીતે પ્રાપ્ત થતી હતી તેમને લખ્યું છે કે આવું જાતે આપીને સ્કેન કરીને અહીંથી લંડન પહોંચી ગયું, અમેરિકા પહોંચી ગયું, એવું નથી થતું. લખવું પડતું હતું, આખું શાસ્ત્ર મારે જોઈએ છે તમારી પાસે, તો મારે આખું શાસ્ત્ર બેસીને શું કરવું પડે? લખવું પડે. એની બીજી કોપી જોઈતી હતો, તેને એક પંક્તિ લખી છે, કડી કડી ટેડી ભઈ, કડી કડી લખતા લખતા, કડી કડી ટેડી ભઈ દ્રષ્ટિ અધો ગતિ જાન. આમ આ પણ થઈ જાય ને, આંખો પણ બરાબર આમ ધ્યાન રાખવું પડે ને, તો આ પણ વળી ગયું અને આંખોનું તેજ પણ ઓછું થઈ ગયું. કડી કડી ટેડી ભઈ દ્રષ્ટિ અધો ગતિ જાન, લિખી જાત અતિ કષ્ટ સો, લિખી જાત અતિ કષ્ટ સો મૂઢ જાન આસાન. મૂળ જાણ કે સમયસર કેટલાનું તો આમ જોશે આગળ કિંમત ખ્યાલ. અરે એ નથી, હું તો કહું છું, હે, બહારમાં ભોગ વિલાસની ચીજ ખરીદી કરવા માટે જાય ને તો કપડાં સીવડા કે જો ભાઈ 50ના તું 75 લેજે, 100ના પણ આમ બરાબર, એમાં 50 અને આને ખરીદી કરવી હોય તો આગળ જોવે, ખ્યાલ આવ્યો ને. અને પછી એવો પણ વિચાર કરે, હજુ આ પંચકલાનો દિવસે બીજા ત્રીજા દિવસે ડિસ્કાઉન્ટ થશે, હજુ તો ડિસ્કાઉન્ટ માને જીનવાણી એને શેમાં લેવી છે? ડિસ્કાઉન્ટ જીનવાણીમાં ડિસ્કાઉન્ટ કરાવવાનો ભાવ નથી આવતો, ડિસ્કાઉન્ટ કરાવવાનો ભાવ નથી આવતો, પણ જીનવાણી ડિસ્કાઉન્ટમાં લેવાનો ભાવ થાય છે. ને ભોગ વિલાસની ચીજો છે, સામેથી કહે કે 50ના 100 લેજે, પણ વસ્તુ બરાબર આમ બરાબર વટ પડવો જોઈએ આપણો, એ બતાવે છે તારી પરિણતિ કઈ તરફનો રસ છે ભાઈયા. તો એમને લખ્યું, લિખી જાત અતિ કષ્ટ સો મૂઢ જાન આસાન. અને સ્થિતિ એવી રહી એમની, સુરેશભાઈ બધા છોકરાઓ આગળ યંગસ્ટર છે, મને પણ આનંદ આવે છે બધા બેઠા છે, તો કાલથી તમે થોડા આ બાજુ બેસો તો મને થોડો વધારે પાવર પણ આવે કે મારી સાથે છે બધા. હા હા, કેમ કે તમારે સંભાળવાનું છે આ બધું હવે. હા હા, જુઓ જરા, તેમને એમની સ્થિતિ, આર્થિક સ્થિતિ બહુ નબળી થઈ ગઈ. પછી એમને લાગ્યું તો એ ત્યાંથી નીકળી અને જયપુર સાઈડમાં ચાલ્યા ગયા, એ બાજુ તરફ ગયા. અને પછી આજીવિકાની વ્યવસ્થાનો યોગ નહોતો, તેમના પરિવારને મૂકીને કે હું જરા ક્યાંક તપાસ કરવા માટે જાઉં, તો હવે વચ્ચે જિન મંદિર આવ્યું તો દર્શન કરવા ગયા. દર્શન કરવા માટે ગયા, દર્શન કરતા હતા અને શું તો ગભારાની અંદર દર્શન કરતા હતા અને પાછળ શાસ્ત્ર સભા પ્રમાણે લાગી. અને શાસ્ત્ર સભા લાગે ને તો પહેલાં જ્યારે જીનવાણી બિરાજમાન થાય, જીનવાણી બિરાજમાન કરતી વખતે બોલે, અખે વૃક્ષ શાખા વ્યતીતા અભિલાષા કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા ચિદાનંદ કી ભોપાલ કી રાજધાની નમો દેવી વાગીશ્વરી જૈનવા એમ કેમ. તો એ તો અંદર દર્શન કરતા હતા, એમને ખ્યાલ આવ્યો કે પાછળ જીનવાણી બિરાજમાન થઈ છે, પ્રવચન ચાલુ થાય. તો પછી એમને લાગ્યું કે હવે તો વ્યાખ્યાન સાંભળીને જઈએ. તો પછી તરત જ પ્રવચનમાં બેસી ગયા. પ્રવચન પૂરું થાય પછી પહેલાં એ વખતે આવી જાતિના બધા હતા કે પ્રવચન પૂરું થાય પછી એક પણ જાતિનું ધાર્મિક ભજન બોલાય કે જે આત્માને હિતનું પુષ્ટિનું પોષક હોય, તો એક ભજન બોલાય. તો પછી એ ભજન બોલ્યા ભાગચંદજી સાહેબ, ભજન એક પંક્તિ બોલ્યા, ભજન ગાયું. તો પછી બધાએ એમને કહ્યું કે આજે તો જીનવાણી સ્તુતિ પણ તમે કરાવો, આજે જીનવાણી સ્તુતિ પણ તમે કરાવો. તો પછી જીનવાણી સ્તુતિ એ બોલ્યા, એ જીનવાણી સ્તુતિનો એક અર્થ કરતા મારે એક કલાક થયો છે જે કાલે ભાઈ બોલ્યા એ મનીષભાઈ, એ સીધું બોલ્યા, સાચી તો ગંગાએ વીતરાગવાણી, એમને બનાવેલી, એમને બનાવેલી સાચી સાચી ગંગા કઈ છે, વીતરાગી ગાણી. હા પછી એમાં લખ્યું છે આગળ, ઝાંકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી. જેમ પેલી લૌકિકમાં ગંગા હોય છે ને એમાં ડૂબકી લગાવવાથી શું માને છે, શું થઈ જવાય, પવિત્ર. એમ કહે છે સાચી ગંગા કઈ છે, વીતરા. ઝાંકે અવગાહન તે ડૂબકી લગાવવાથી શુદ્ધ હોય પ્રાણી, પર્યાયમાં રાગદેશ શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. એ બોલ્યા ને પછી બધાએ પૂછ્યું એમને કે ત્યાં રોજ આ બોલાતી હતી પ્રફુલભાઈ સ્તુતિ, અઠવાડિયામાં જ્યારે બે ચાર વાર જ્યારે પણ બોલાતી હોય મોટે ભાગે બોલાય. તો બધા એમને પૂછ્યું કે આ સ્તુતિ તો ભાગચંદજીની છે, તમે ઓળખો છો ભાગચંદજીને? તેમને અંદરમાં ફિલિંગ થયું કે હું કઈ રીતે કહું કે એ ભાગચંદ હું છું. આ બરાબર હે ને, હા મેં અભાગા ભાગચંદ એમ, હું અભાગો ભાગચંદ કઈ રીતે કહું કે હું આ છું, આ બોલો હવે હું હે. એવી એમને કૃપા કરીને એક એક તમે જુઓ, દોલતરામજીના દોલત વિલાસમાં એક એક ભજન છે ને, આપા નહીં જાના તુને કેસા જ્ઞાન ધારી રે, આપા માને આત્માને તે જાણ્યો નહીં તો એ જ્ઞાનનો શું મતલબ છે. આ એમાં એક પંક્તિમાં લખ્યું છે આગળ, આગળ આવે છે બહુ સરસ એક, માનુષ ભવ શુકુલ પાય, શું છે ને એક પંક્તિ, માનુષ ભવ શુકુલ પાય છે ને, એક એક બહુ સરસ ભજનો છે, તમે વાંચજો સ્વાધ્યાય કરજો એનો. દોલ નિજ સ્વભાવ ભજ અનાદિ જો ન ધ્યાયો, આ દોલ નિજ સ્વભાવ ભજ, એમાં બધે સમય સાને નિયમ સાર જ છે બધું, આ હતું બધું એની અંદર, પણ ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર છે કે એમાં જે લખેલું હતું એ આપણને શું કરીને બતાવ્યું છે, ખોલ જગ કો દે દી જગ કી નિધિ, એ મહાપુરુષે આપણને નિધિ ખોલીને બતાવી છે ભાઈ. આ જુઓ આવીને વાત, ધ્રુવ ધ્રુવ શબ્દ આવ્યો ને, એ સોનું જેમ ધ્રુવ 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 રહે છે એમ, જેમ કંચનને કાટ ન લાગે ને, એમાં અનાદિ આ અનાદિ અનંત ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, જે ત્રિકાલી ધ્રુવ, જે ત્રિકાલી એટલે ત્રણેય કાળ એક રૂપ રહેવા વાળો ભાવ, એ પારિણામિક ભાવ પંચમ ભાવ ધ્રુવ. પછી કેવો છે, એક રૂપ રહેવા વાળો ભાવ, એક રૂપ. પેલા જે ચાર ભાવો છે ને એ અનેક રૂપ છે, એ કેવા છે, અનેક અલગ અલગ રૂપ છે એના, જ્યારે આ કેવો છે, એનું એક રૂપ જોવામાં આવે છે. જેમ નાટક હોય ને, નાટકની અંદર કોઈ એક જ વ્યક્તિ દસ બાર સ્વાંગ કરે, દસ બાર સ્વાંગ કરી કરીને આવે, પણ વ્યક્તિ કઈ છે, એકની એક છે, પણ સ્વાંગ અલગ અલગ છે. એમાં ઉપરના ચાર ભાવ છે ને એ તો સ્વાંગ છે, સ્વાંગ છે, આત્માનું સ્વરૂપ નથી. સ્વરૂપ તો હંમેશા કેવું છે, એક રૂપ છે આ. અને એ ચાર ભાવોને હવે ફરીથી જરા જુઓ, પેલો શબ્દ આવ્યો સેનાથી, સેનાથી નિરપેક્ષ, કર્મોપાધિ નિરપેક્ષ. પછી કેવો છે, સહેજ, ફરીથી કર્મોપાધિ નિરપેક્ષ, પછી સહેજ. ત્રીજો સેનાથી નિરપેક્ષ, ઉત્પાદવેથી નિરપેક્ષ, પછી ધ્રુવ, પછી એક રૂપ રહેવા વાળો ભાવ છે. કેટલા બોલ થઈ ગયા, પાંચ. લો આની અંદર પણ પાંચ ગોઠવાઈ ગયા પાછા. હા પંચમ ભાવના વિશેષણો પણ પાંચ આવ્યા યોગાનુયોગ. બોલો, હા, ઉત્પાદ વ્યયથી કર્મોપાધિ નિરપેક્ષ સહેજ, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ ધ્રુવ અને એક રૂપ રહેવા વાળો ભાવ એ પરમ પરિણામી ભાવ છે. તો હવે જરો સમજો, ચાર ભાવો છે ને એ પર્યાય રૂપ છે, બરાબર છે. બીજા રીતે કહીએ તો આ ગાયક ભાવ, પંચમ ભાવ એ ટકતો ભાવ. કયો ભાવ? ટકતો ભાવ. ચાર ભાવ ટળતો ભાવ, ટકતો અને પેલું શું છે? ચાર ભાવ ટળતા ભાવ છે, ટળતા. અને આ ભાવ કેવો છે? ટકતો ભાવ છે. ટકતો ભાવ ને ટળતો ભાવ. બીજો અર્થ એનો, ચાર ભાવો છે સક્રિય છે, સક્રિય ક્રિયા જોવામાં આવે છે. અને આ ગાયક ભાવ અક્રિય છે. અક્રિય કહો અથવા એને નિષ્ક્રિય કહો. આ આત્મા પારિણામિક ભાવ કેવો છે હરીશભાઈ? અક્રિય. ચાર ભાવો સક્રિય છે. પેલું કયો કયો? ટળતા ભાવ. અને આ ટકતો ભાવ અને પેલો ટળતો ભાવ. પેલા પર્યાય રૂપ, ચાર ભાવો પર્યાય રૂપ છે મહેન્દ્રભાઈ. ચાર ભાવ કેવા છે? પર્યાય રૂપ છે. અને આ પારિણામિક ભાવ કેવો છે? દ્રવ્ય રૂપ. દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય પર્યાય તો પ્રસિદ્ધ છે ને, દ્રવ્ય પર્યાય. તો ચાર ભાવમાં, પાંચ ભાવમાં દ્રવ્ય રૂપ કેટલા ને પર્યાય રૂપ કેટલા? પાંચ ભાવમાં પર્યાય રૂપ કેટલા? ચાર. અને દ્રવ્ય રૂપ કેટલા? એક. બરાબર છે ને? પાંચ ભાવમાં ચાર ભાવ પર્યાય રૂપ છે અને એક ભાવ દ્રવ્ય રૂપ છે. બરાબર? જુઓ જરા આગળ. હા, કર્મોના ઉપશમ, ક્ષય ક્ષયોપશમ અને ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સહેજ સ્વભાવ, ઉત્પાદ વ્યય નિરપેક્ષ ધ્રુવ એક રૂપ રહેવા વાળો ભાવ, તેને પારિણામિક